આપ છો SBS રેડિયો ગુજરાતીની સાથે.
આપણી યોગ્ય જીવનશૈલી આપણું સારું સ્વાસ્થ્ય જાળવવામાં બહુ મહત્વનો ભાગ ભજવે છે, અને આયુર્વેદમાં આપણે એ વિષય પર કેટલીક સરળ સલાહો મળેલી છે, જે વિશે આપણે વાત કરી રહ્યા છીએ આયુર્વેદાચાર્ય એટલે કે વૈદ્ય કોમલ પટેલ સાથે. કોમલ, ફરીથી એકવાર SBS ગુજરાતીમાં હું જેલમ હાર્દિક તમારું ભાવભર્યું સ્વાગત કરું છું. કોમલ, આપણે એકવાર વાત કરી કે આયુર્વેદની દ્રષ્ટિએ પાણી આપણને સ્વાસ્થ્ય જાળવવામાં કેટલું બધું મદદરૂપ થઈ શકે છે, તો આપણા ખોરાક વિશે, આપણા જમવા વિશે, ભોજન વિશે પણ આયુર્વેદમાં કોઈ ખાસ સલાહ આપવામાં આવી છે ખરી?
હા, બિલકુલ. સૌથી પહેલો નિયમ ભોજન માટે, કે ભોજનમાં ભૂખ લાગે સાચી ત્યારે જ લેવું. પૂરતી ભૂખ લાગ્યા વગર જો ભોજન લેવામાં આવે તો એનું પાચન યોગ્ય થતું નથી. એટલે પહેલું તો ભૂખને અનુસરવી. બીજું કે યોગ્ય સમયે જ ભોજન કરવું. ભૂખ લાગે એની સાથે સાથે એના સમય પણ બતાવેલા છે. કદાચ તમને ખ્યાલ હોય જેલમ, તો આપણા શરીરમાં એક જૈવિક ઘડિયાળ છે, બાયોલોજિકલ ક્લોક, જેમાં ઊંઘ, ભૂખ અને આપણી જે રોજિંદી જે કંઈ પ્રક્રિયાઓ છે, દિનચર્યા છે, એના ટાઈમિંગ ઓટોમેટિક અંદર આપણા બોડીમાં જ સેટ થયેલા હોય છે. જો એને અનુરૂપ, એને અનુસરીને રોજિંદુ જીવન આપણું જીવવામાં આવે, એ આપણી દિનચર્યા કરવામાં આવે, તો સ્વાસ્થ્ય સારી રીતે ટકી રહે છે. તમને ઉદાહરણ રૂપે કહું, અત્યારે આપણે ભોજનની વાત કરીએ છીએ, ઉઠવું વહેલું એ તો આપણને ખબર છે કે ભાઈ બ્રહ્મ મુહૂર્તમાં ઉઠવામાં આવે તો સારું. તો એ વહેલા ઉઠ્યા હોઈએ તો સવારના 7-9 વચ્ચે, એટલે કે જે પિત્તનો સમય છે, એ દરમિયાન જો સવારનો નાસ્તો લેવામાં આવે તો અતિ ઉત્તમ. ખાસ કરીને ઘણા લોકો સવારનો નાસ્તો સ્કીપ કરતા હોય છે, છોડતા હોય છે, તો એમના માટે મારી ખાસ એક સલાહ છે કે સવારનો નાસ્તો કોઈ પણ સંજોગોમાં છોડવો નહીં. કેમ કે રાત આખીનો આપણે ઉપવાસ હોય, કંઈ ખાધું ના હોય, તો સવારે આપણો અગ્નિ એ સમયે ખૂબ પ્રદીપ્ત હોય. જો એવા સંજોગોમાં નાસ્તો છોડવામાં આવે તો આખો દિવસ તમારો ડાઉન જાય. એટલે બેટર છે કે એ ટાઈમે સારામાં સારો અને રાજાની માફક, કહેવામાં આવ્યું છે રાજાની માફક નાસ્તો કરવો. બપોરે એ જ રીતે સામાન્ય આપણું જે રૂટીન ભોજન હોય એ 11-1 આસપાસ લેવું, અને એ નોર્મલ ભોજન લઈ શકાય. તે જ રીતે સાંજનું ભોજન બને ત્યાં સુધી સૂર્યાસ્ત થી પહેલા, અને રાતનું ભોજન જેટલું બને એટલું હળવું. જૈન લોકો ચોવિયાર પાળતા હોય છે, આપણે આજુબાજુ જોઈએ છીએ, તો એ બહુ આદર્શ વસ્તુ છે કે સૂર્યાસ્ત પછી તમારું અગ્નિ મંદ હોય તો એ સમયે તમે પાચન તમારું એટલું ઉત્તમ હોતું નથી. એટલે જો એ સમયે ભોજન લેવામાં આવે તો પાચનને લગતી ઘણી તકલીફ થાય છે. કેમ કે આપણે જમ્યા પછી સુઈ જતા હોઈએ રાતે. સ્વસ્થ વ્યક્તિ માટેના નિયમ છે કે જો ભૂખના સમયને અનુસરીને ભોજન કરવામાં આવે તો ઘણી બધી તકલીફો નિવારી શકાય છે.
રાઈટ કોમલ, આ તો સમયની વાત થઈ, પણ એ સિવાય આ બાબતે બીજું કઈ ખાસ ધ્યાનમાં રાખવા જેવું ખરું?
હા, ચોક્કસ. જુઓ, સમયની સાથે સાથે ભોજનની જગ્યા, જે આપણે અત્યારે બિલકુલ કેર નથી કરતા, પણ એ પણ એટલી જ મહત્વની છે. શક્ય હોય ત્યાં સુધી શાંત, શુદ્ધ, સાત્વિક અને દિવ્ય વાતાવરણમાં જો ભોજન લેવામાં આવે તો અતિ ઉત્તમ. આપણી જૂની પદ્ધતિ છે તો એ એકદમ આદર્શ પદ્ધતિ છે. નીચે જમીન ઉપર આસન પાથરી સુખાસનમાં, એટલે કે પલાટી વાળીને જો બેસીને ભોજન લેવામાં આવે, એમાં પણ પૂર્વ અથવા ઉત્તર દિશામાં, દિશાનું પણ ખૂબ જ મહત્વ છે. તો પૂર્વ કે ઉત્તર દિશામાં મુખ રાખી અને ભોજન કરવામાં આવે તો એનો ખૂબ જ ફાયદો છે. ભોજન કરતા પહેલા શારીરિક અને માનસિક શુદ્ધિ બહુ જ જરૂરી છે. એટલે હાથ પગ મોઢું ધોઈને આપણે બેસીએ જમવા, એ શરીર શુદ્ધિ અને મનને શાંત, સ્વસ્થ અને પ્રસન્ન ચિત્ત રાખી માતા અન્નપૂર્ણાની પ્રાર્થના કરીને જ ભોજન કરવું. અન્નદાતા સુખી ભવ, જે અન્નદાતા છે એને માટે આપણે એને આશીર્વાદ આપીએ અને પછી શાંત ચિત્તે ભોજન કરીએ તો સારું.
આપણા વડીલો પણ કહેતા કે પ્રાર્થના કરીને જો ભોજન લેવામાં આવે તો એનો ફાયદો જુદો જ હોય છે. તો જમતી વખતે એના સિવાય બીજું શું શું ધ્યાન રાખવું જોઈએ?
હમણાં આપણે વાત કરી કે મનને આનંદિત રાખવું જોઈએ. લાલચ હોય, કોઈ પણ તકલીફમાં હશે મન, તો એ ભોજન તમારા શરીરમાં જઈને તમને પણ તકલીફ આપવાનું છે. એટલે પહેલું તો ભોજન માટે મન આનંદિત હોવું જોઈએ. અને બીજું કે ભોજનમાં, આ બહુ જ અગત્યની વસ્તુ છે અત્યારે, કે ધ્યાન 100% તમારું ધ્યાન એમાં જ પરોવવું, એમાં જ એકાગ્ર થઈ અને ખૂબ પ્રેમથી આનંદથી આરોગવું. અત્યારે શું થાય છે કે આપણે જોઈએ છીએ ઘણા લોકો ટીવી સામે કે મોબાઈલ હાથમાં લઈને જમતા હોય છે, પણ એવું કરવાથી શું થાય કે પેલું મગજને પાચન માટે જે સંદેશો જવો જોઈએ તે નથી જતો, અને એના કારણે પાચનને લગતી અનેક સમસ્યાઓ ઉત્પન્ન થાય છે. જમતા જમતા વાતો ન કરવી બહુ ઉતાવળે કે અતિશય ધીરે ધીરે, કે પછી ચાવ્યા વગર જ ઉતારવું, આ બધું બિલકુલ નહીં કરવું જોઈએ. પાણીના વિષય વખતે જોયું એમ જમતી વખતે થોડું થોડું જરૂર પૂરતું જ પાણી પીવું, જે આપણને પાચનમાં મદદરૂપ થાય. જમ્યા પહેલા યા જમ્યા પછી તરત પાણી નહીં પીવું જોઈએ. અને ભોજનની નિંદા બિલકુલ ન કરવી, આ ખાસ ધ્યાન રાખવું જોઈએ કે ભોજનને એ જે છે એને સ્વીકારી અને સારી રીતે એને ભોજન કરવું જોઈએ. બીજું કે ટાઢું આપણે અત્યારે ઘણા જોઈએ છીએ કે બહુ જ કોમન છે કે એકવાર બનાવી દે એટલે એ આખો દિવસ ચાલે, તો એ અવોઈડ કરવું જોઈએ કે ટાઢું, વાસી, બગડેલું, દાજી ગયેલું અથવા તો અશુદ્ધ થયેલું ભોજન નહીં લેવું જોઈએ. શક્ય હોય તો કાંસાના પાત્રમાં, કાંસાના પાત્રની બહુ જ મહત્વ છે, તો એમાં જમવું જોઈએ. આજકાલ શું છે, દેખાડાનો જમાનો છે એટલે બજારમાં કેટલીય પ્રકારના અલગ અલગ પાત્રો, વાસણો, મેલેમાઇન છે, પ્લાસ્ટિક છે, નોનસ્ટિક છે, આ છે તે છે, ઉપલબ્ધ છે. પણ સ્વાસ્થ્યની દ્રષ્ટિએ આ બિલકુલ યોગ્ય નથી, એટલે એનો ઉપયોગ નહીં કરવો જોઈએ મારી દ્રષ્ટિએ. એ જ રીતે ભોજન બનાવતી વખતે પણ પાત્ર જે તમે બનાવો છો વાસણ, એની પસંદગી ખૂબ જ મહત્વની છે, પણ એ પાછો ઘણો વિસ્તૃત વિષય છે, ભવિષ્યમાં આપણે એ વિશે પણ ચર્ચા કરીશું. અને એવું કહેવાય કે જયારે આપણે ભોજન કરતા હોય ત્યારે આયુર્વેદ પ્રમાણે 6 રસ જે આપણા ભોજનના છે, મીઠો, ખાટો, ખારો, તીખો, કડવો અને તુરો, આ 6 રસ બતાવેલા છે, તો એ ક્રમ મુજબ લેવા જોઈએ. હા, આ સ્વસ્થ વ્યક્તિ માટે નિયમ છે. જો કોઈ તકલીફ હોય, કોઈ રોગ હોય, તો કોઈ આયુર્વેદાચાર્યને બતાવી અને તમારી તકલીફ પ્રમાણે સલાહ લેવી કે કેવી રીતે ભોજન કરવું.
આપણે આગળ જ્યારે પાણી વિશે વાત કરી હતી ત્યારે આપણે વાત થઈ હતી કે એમાં પણ એની માત્રા એટલે કે કેટલું પીવું એ પણ અગત્યની છે, તો એવું જ ભોજન સંદર્ભે પણ હશે ને?
હા, ચોક્કસ જેલમ. જો આગળ મેં જણાવ્યું તમને કે આયુર્વેદ એ માત્ર ચિકિત્સા શાસ્ત્ર નથી, પરંતુ જીવન કેવી રીતે જીવવું એ બતાવતું વિજ્ઞાન છે, શાસ્ત્ર છે. એટલે એમાં આપણી દિનચર્યા, દરેક સવારથી ઉઠીને રાત્રે સુઈએ ત્યાં સુધી દરેક વસ્તુમાં એકદમ વિસ્તૃત વર્ણન છે કે શું કરવાથી વધારે ફાયદા થાય અને શું કરવાથી નુકસાન થાય શરીરને. તો એમાં ભોજન માટે પણ બતાવેલું છે કે ભોજન કરતી વખતે એની માત્રા કે કેવું ભોજન લેવું, એના માટે વ્યક્તિની ઉંમર, તાસીર, ઋતુ, એ વખતે જે ઋતુ ચાલતી હોય અથવા એ વખતે જે તે વ્યક્તિને કોઈ રોગ થયો હોય, તો તકલીફ થઈ હોય, તો એ બધું જ ધ્યાનમાં રાખીને ભોજન લેવું જરૂરી છે. એટલે શક્ય હોય ને ત્યાં સુધી, આજકાલ બહુ ટ્રેન્ડ છે કે ન્યૂઝ પેપર્સમાં, સોશિયલ મીડિયામાં તૈયાર લેખો આવે છે અને ઇવન તૈયાર પ્રિસ્ક્રિપ્શન પણ હોય છે, તો એને આંખ બંધ કરીને અનુસરવા ન જોઈએ મારી દ્રષ્ટિએ. કારણ કે દરેક વ્યક્તિની તાસીર, દરેક વ્યક્તિની પરિસ્થિતિ અલગ અલગ હોય છે. એટલે આપણી નજીકના કોઈ સારા આયુર્વેદાચાર્ય પાસે બતાવી, નાડી પરીક્ષણ કરાવી અને આપણી પોતાની તાસીર શું છે તે સમજી અને એ જ પ્રમાણે આહાર લેવો, આપણે જેને પરેજી કહીએ છીએ આયુર્વેદમાં, એનું બહુ જ મહત્વ છે. ચરક ઋષિએ કહ્યું છે કે જે વ્યક્તિ પથ્યનું પાલન કરે છે, પરેજી પાળે છે, એને ઔષધિની જરૂર છે જ નહીં. કારણ કે પથ્ય પાલનથી અને પરેજી પાળવાથી આપોઆપે સ્વસ્થ રહેવાનું છે, એને કોઈ તકલીફ થવાની જ નથી. અને જો કોઈ વ્યક્તિ પથ્યનું પાલન નથી કરતી એટલે કે પરેજી પાળતી નથી, તો એ વ્યક્તિને પણ ઔષધિની જરૂર નથી. કેમ? તો કે પથ્ય પાલન કે પરેજી પાળ્યા વગર એ ઔષધિની અસર રહેવાની જ નથી. તો પરેજીનું બહુ જ મહત્વ બતાવવામાં આવ્યું છે.
આમ તો આજની થોડી ઝડપી જિંદગીમાં તમે કહ્યું એ બધી સલાહો કદાચ લોકો પાળી શકે એવું બનતું નથી હોતું, પણ હા, એક ચોક્કસ સમજાય છે કે શક્ય એટલું જો આયુર્વેદને કે તમે વાત કરી એ બધી સલાહોને પાણી કે ભોજન વિશે જો જાળવવામાં આવે તો સ્વસ્થતા સ્વાભાવિક રીતે વધુ જળવાશે. અને એટલું તો કદાચ મને એમ છે કે કહી જ શકાય કે મોટે ભાગે જમવા માટે જીવતા હોઈએ છીએ, એને બદલે જીવવા માટે જમવું એવું પણ કરીએ તો પણ અત્યારે છીએ એના કરતાં વધારે પ્રમાણમાં સ્વસ્થ રહી શકીએ. આજે અમારા બધા જ સાથે કોમલ આટલી સરસ અને બહુ અગત્યની વાત કરવા બદલ SBS ગુજરાતી તરફથી હું જેલમ હાર્દિક ફરીથી તમારો આભાર માનું છું.
તમારો પણ આભાર.
SBS ગુજરાતી, શેર કરો અમારી સ્ટોરીઝ ફેસબુક પર.